Bawani. અવધપતિ થી બે શબ્દો સાંભળ્યા ને ગયા, ધરતી પર ઢળી તો પડ્યા પણ અવધપતિ આજ કઈ કઈ ને કેવી રીતે જોઈ રહ્યા છે. ભય પામેલો જાણે હાથી, ભૂખી થયેલ સિંહણ ત્રાપ મારવા તૈયાર થઈ હોય અને ડર નો માર્યો ની સામે નિહાળતો હોય એ સ્થિતિ આજ અવધપતિ ની થઈ. એક શબ્દ બોલી ન શક્યા, જાણે કે ઓચિંતા જંગલ ની અંદર તેતર ઉપર બાજે ઝપાટ મારી હોય અને તેતર ની જે પોઝિશન નિર્માણ થાય એ આજ અવધપતિ ની થઈ છે. જાણે કે તાડના વૃક્ષ ઉપર ઓચિંતા વીજળી તૂટી પડી હોય અને તાડ બળીને ખાક થઈ જાય એ સ્થિતિ આજ અયોધ્યાના ધણીની થઈ છે. ભવાની ઉતરની શું કહું,
અવધ ઉજારી કી નહીં કઈ કઈ, દિન હસે અચલ વિપત કઈને, દિન હસે અચલ વિપત કઈને,
વિધાતાને ખબર ન્યા શું ગમ્યું, કઈ કઈ ની અંદર કેવો પ્રવેશ કર્યો, જે કઈ કઈ એક દાડો અવધપત્યના પ્રાણને બચાવનારી હતી એ જ કઈ કઈ આજે અવધપત્યનો પ્રાણ લેવા માટે તૈયાર થઈ છે. જેમ ખીલતા કમળને એક સમય એવો હોય છે સૂર્ય ખીલાવતો હોય છે, પણ એનો એ જ સૂર્ય એક દાડો કમળને સૂકવી નાખે છે, એમ અવધપત્યને પ્રાણ આધાર બનેલી અવધપત્યને યુદ્ધના મેદાનમાં જાણે જીવતદાન આપ્યું તો એ જ કઈ કઈ આજ જાણે પ્રાણ ભરખી લેવા માટે તૈયાર થઈ છે. કઈ કઈ ના બે વચને જેને અયોધ્યાનો ઉજ્જડ કરી નાખી, વિપત્તિનો જાણે જબરજસ્ત પાયો નાખી દીધો. ભવાની, અયોધ્યાની સ્થિતિ, અવધપતિની સ્થિતિ એનું શું વર્ણન કરું. અનેકવિધ સાધનો કરી કરી યોગી સિદ્ધ સંજ્ઞાને પામતો પામતો સિદ્ધ સ્થિતિને આંબુ આંબુ થયો હોય, અવિદ્યા જેમ પ્રવેશ કરી એને યોગ સાધનાને ચૂથી નાખે છે, એમ વર્ષોનો સંકલ્પ બસ હું આજ રામને યુવરાજ બનાવું, કાલ રામને યુવરાજ બનાવું, વર્ષોના સ્વપ્ન પછી આજ અવધપતિનું સ્વપ્નું સાકાર થવું થવું થઈ રહ્યું છે. અંત્યા કઈ કઈ એને ચૂથી નાખ્યું છે. રડતા અવધપતિની સામે કઈ કઈ માથું ઉંચક્યું છે, પતિદેવ મેં ખાલી રામને બદલે ભરતને માટે ગાદી માંગી, તાપ આટલા બધા ઉદાસ, આટલા બધા દુખી, મારો પ્રશ્ન છે ભરત કી કરાવું, પુત્ર ન હોય ભરત શું આપનો પુત્ર નથી? તમે શું મને વેચાતી લઈ આવ્યા છો? ભરત ગાદીએ બેસે અને આપને આટલું દુઃખ શાનું? મે માંગણી કરી ન કરીને આપને જો આટલું બધું વસુમું લાગી જતો હોય તો મારો પ્રશ્ન એ છે, અબ ક્યારને બોલતા હતા માગ માગ? શું વિચારીને બોલતા હતા? સત્ય વચનની મહાનતા ગાતા હતા. તો શેને આધારે આપ ગાતા હતા? અને સાંભળો મારા પ્રશ્નનો ઉત્તર આપો. મેં કીધું છે, મેં જે માંગણી કરી છે એ માંગણી પૂરી કરવા આપ તૈયાર છો કે પછી રઘુવંશની પ્રતિજ્ઞા તોડવા તૈયાર છો? કાં તો મારી માંગણીને પૂરી કરો અને કાં તો કહી દો રઘુવંશમાં નથી જન્મવાના. બસ મારે ન જોઈએ આપના બે વાર. ભવાની, અવધપતિ એક શબ્દ ઉચ્ચારી શકતા નથી. અભી ક્યારના કહેતા માગ માગ? એ મનમાં શું ધારી રાખ્યું હતું? આપે મનમાં એમ નક્કી કર્યું હતું કઈ કઈ જવાનું માગશે એને આધારે બોલતા હતા માગ માગ? અવધપતિની સ્થિતિ કોઈ વાઢે તો લોહી નો નીકળે એ પોઝિશન નિર્માણ થઈ છે. આંખોમાંથી અખંડ અસરોની ધારાઓ વહી રહી છે, મુખમાંથી એક શબ્દ નીકળી શકતો નથી.
આગે દેખી જર ધરી સે ભારી,
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 મન હું રોષ
ખુલ્લી તલવાર લઈને આજ અવધપતિનો ઘાત કરવા માટે ઉભી હોય. લોચન જેના લાલ થયેલા છે, અયોધ્યાના ધણિયાને આગળ હાથ જોડે છે. હાથ જોડતા અવધપતિ સમજાવવા પ્રયાસ કરે છે, દેવી દેવી તમે એમ નહીં માનો, તમારી માન્યતા ખોટી છે કે ભરત માટે મેં ગાદી માગી જેથી કરીને અવધપતિ આટલા દુઃખી છે. ભરતને માટે ગાદી માગી અને માટે મને કોઈ દુઃખ નથી, કારણ કે મોરે ભરત રામ દોયું આંખી, મારે માટે રામ અને ભરત ડાબી જમણા નેત્રો છે, ડાબી જમણી આંખ છે. અને સાંભળો દેવી, આ હું તમને રાજી કરવા માટે નથી કહેતો, સત્ય કહું કરી શંકર સાખી, શંકરના સોગંદ ખાઈને કહું છું, રામ અને ભરત મારી ડાબી જમણી આંખ છે. આપની જો ઈચ્છા હોય કે ભરત ગાદી પર બેસે, ચિંતા છોડો, હમણાં જ હું કેરા દેશની અંદર દૂતોને મોકલી ભરતને તેડાવું છું. અતિ ધામ ધૂમેથી અયોધ્યા ની અંદર ભરતનો રાજ્યાભિષેક કરાવું છું. ભરત ને ગાદી બેસાડવામાં મને રામ ને બેસાડતા જેટલો આનંદ થાત બસ એટલો જ થશે. અને હું બંને ઓળખું છું. ભરત એ મહાન છે અને રામ ની વાત તો ન્યારી છે. ભરત ગાદીએ બેસશે, રામ ને એક સંકલ્પ નહીં ઉઠાયા. અને દેવી એટલા માટે મેં આવો નિર્ણય લીધો હતો. રઘુકુલ વંશ ની રીતિ છે, અમેશ ને માટે મોટો પુત્ર ગાદી પર બેસે માટે મેં રામ ને બેસાડવાનો સંકલ્પ કર્યો હતો. બાકી મારા માટે તો બંને પુત્રો એક સરખા સમાન છે. પણ દેવી રામ શપથ સત કહું સુભાવ, રામના સોગંદ ખાઈને કહું છું, આ જે કઈ ઘટના ઘટી છે, રાઘવ ને ગાદી પર બેસવાનો જે મેં સંકલ્પ કર્યો છે, અમારો પોતાનો કરેલો સંકલ્પ છે. તમે એવું નહીં માનતા કે આના કારણમાં કૌશલ્યજીએ બળજબરીથી આ સંકલ્પ કરાવ્યો છે, એવિધ શબ્દો કરીને આ સંકલ્પ કરાવ્યો છે. નહીં દેવી, હું બહુ સત્ય કહું છું, મેં જાતે સંકલ્પ કર્યો છે. દેવી મારા મનમાં તો સંકલ્પ પણ નહીં હતો કે મારી આ પોઝિશન નિર્માણ થશે. હું આનંદમાં, આખો અયોધ્યા આનંદમાં, ગુરુ વશિષ્ઠજી આનંદમાં, અયોધ્યા આખું ઝૂમી રહ્યું છે. દેવી હા, મારી ભૂલ એક થઈ, મારે તમને પહેલા પૂછવું જોઈતું હતું, મેં તમને પૂછ્યું નહીં, બસ આટલી જ મારી ભૂલ છે. બાકી મારી પ્રત્યે બીજો આપ સંકલ્પ નહીં કરશો. માટે દેવી આપની જો ઈચ્છા હોય તો ભરત ભલે ગાદી બેસે, મને કાંઈ વાંધો નથી, પણ બીજું વચન આપ મહેરબાની કરી નહીં માગો કે રામ વનમાં જાય. દેવી કદાચ માછલું જળ વિના જીવી શકે, ચંદ્ર વિના કદાચ ચકોર જીવી શકે, પાણી વિના કદાચ ઘાસ ટકી શકે, પણ મારો પ્રાણ આરામ વિના નહીં ટકી શકે. માટે તમને હાથ જોડીને કરગરીને કહું છું, આપ મહેરબાની કરી રામને માટે વનવાસ નહીં માગો. અવધપતિ વારંવાર વિનંતી કરી રહ્યા છે, સુની મૃદુ વચન કુમતિ અતિ જરઈ. અવધપતિ કેટલી સરસ વિનંતી કરી રહ્યા છે, દાસ બનીને વાત કરી રહ્યા છે, પણ મંથરાએ કઈ કઈને પાસે બેસાડી બેસાડી એવું ભૂ સુંદર ભરાવી દીધું છે. હવે કઈ કઈને અવધપતિ તો શું સ્વયં પરમેશ્વર આવીને સમજાવે તો પણ વાતને હા પડે એમ નથી. માટે ભક્તજનો શાસ્ત્રોનો મત એક બહુ સ્પષ્ટ રહ્યો છે, જીવનમાં કદી નબળાનો સંગ કરશો નહીં. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 29માં વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું, જીવનમાં કદી પણ તમે નબળાનો સંગ નહીં કરશો. ભગવાન સ્વામિનારાયણે હેમંતસિંહ અને શુકાનંદ સ્વામી પ્રશ્ન કર્યો હતો, કૃપાનાથ ધર્મની ઉપાસનાની વૃદ્ધિ કેમ થાય, એનું પતન કેમ થાય? ભગવાન શ્રી હરિ સ્પષ્ટ બોલ્યા હતા, રૂડા સંઘથી અભિવૃદ્ધિ થાય છે, નબળા સંઘથી ગમે તો ધર્મવાન હોય, ગમે તેવો જ્ઞાનવાન હોય, ગમે તેવો વૈરાગ્યવાન હોય, ગમે તેવો ભક્તિવાન હોય, પરંતુ તેમ છતાં એનું પતન થાય છે. જીવનમાં કદી નબળાનો સંગ કરશો નહીં. આજ ભૂખી વાગણ જેવી કઈ કઈ થઈને બેઠી છે, એનું કારણ મંથરા છે. મંથરાના સંગથી જે શબ્દો પડ્યા છે, કઈ કઈ નું કાજલ, કઈ કઈ નું કલેજુ એને પથ્થરનું બનાવી દીધું છે. હવે કઈ કઈ ને કોઈ વાતની હા પડે એમ નથી. શબ્દથી માણસનું મોક્ષ પણ થાય છે, શબ્દથી માણસનું પતન પણ થાય છે. એટલે સ્વામી વાતમાં લખ્યું, શબ્દ જેવું કોઈ મહાન નથી, શબ્દ જેવું કોઈ મહાન નહીં. શબ્દના માધ્યમથી આખું મહાભારત સર્જાયું, આંધળાના તો આંધળા જ હોય ને, શબ્દના માધ્યમથી રામાયણનું સર્જન થયું, શબ્દ ની તાકાત, નબળા શબ્દો કદી જિંદગીમાં સાંભળશો નહીં, નબળો શબ્દ જિંદગીમાં કદી બોલશો નહીં. સુવાક્ય થી વિશ્વ બધુ વખાણે, સુવાક્ય થી કીર્તિ જનો ન જાણે, ચડે પડે જીભ વડે જ પ્રાણી, માટે વિચારીને યાર ઉચ્ચારવાણે. શબ્દ સાંભળતા વિચાર કરજો, કોઈ ગમે તે વાત કરી રહ્યું છે, પણ આને હું સત્ય માને એ પ્રમાણે જો અનુકરણ કરું તો એનું પરિણામ શું આવે? અથવા તો હું પણ જે શબ્દ બોલું આ શબ્દનું પરિણામ શું આવશે? પરિણામ વિચારે ડાહ્યો પુરુષ શબ્દનો ઉચ્ચાર કરે, વિચાર કરે ડાહ્યો પુરુષ શબ્દને શ્રવણ કરે. તમે કલ્પના કરો, ભરત જેવા એક મહાન સંતની માતાને જો શબ્દ મગજ ફેરી નાખતા હોય તો સામાન્ય વ્યક્તિની શું વાત કહેવી? માટે ભગવાન સ્વામિનારાયણ વારંવાર મોટી મોટી સભાઓ બોલાવતા ને કહેતા, કુસંગથી દૂર રહેજો, કુસંગથી દૂર રહેજો. કોઈ કોઈને તો વ્યક્તિગત કહેતા. પ્રસિદ્ધ પ્રસંગ, દાદાના દરબારમાં વિશાળ સભામાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર ને સ્વામીને પ્રશ્ન કર્યો, દાદા કોનો સમાગમ કરો છો? કૃપાનાથ મુક્તાનંદ સ્વામીનો. તો તમે પાર પડી ગયા. જીણાભાઈ તમે કોનો સમાગમ કરો છો? માલિક બ્રહ્માનંદ સ્વામીનો. તમે પાર પડી ગયા. શિવલાલ કોનો સમાગમ કરો છો? માલિક ગોપાળાનંદ સ્વામીનો, ગુણાતીતાનંદ સ્વામીનો. તમે પાર પડી ગયા. અલૈયા ખાચરને પ્રશ્ન કર્યો, અલૈયા કોનો સમાગમ કરો છો? માલિક વિવેકલ્પાનંદ સ્વામીનો. ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા તો તમારા પાયા હચમચે છે. અલૈયા સાવધાન બનજો, પણ અલૈયાને વાતની હા ન પડી, વાત મનાણી નહીં. કારણ કે નબળા શબ્દ જેને પ્રવેશ કરાવવાનો હોય ને એ પ્રથમ વખાણ થી પ્રારંભ કરે. સામે વ્યક્તિના વખાણ કરી કરીને પહેલા તેના હૃદયને ઘાયલ કરી નાખે, અને પછી કડવી ઝેર જેવી વાણીથી અનેકનું પતન ન કરે છે. મંત્રાએ બસ આ જ ઉપાય અજમાયો, આપ તો ભોળા છો, આપ તો બહુ ડાયા છો, આપનું હૃદય તો બહુ કોમળ છે, આપને કોઈની પ્રત્યે કાંઈ જ નથી, કઈ કઈ ના પેલા ખૂબ વખાણ કર્યા, અને એમ લાગ્યું કે હવે કઈ કઈ શબ્દ જાળમાં આવી ગયા છે, અને પછી પોતાનું બાણ છોડ્યું, નિશાન પાડ્યું. ભગવાન સ્વામિનારાયણના કહેવા પછી પણ અલૈયાને વાત ન સમજાણી, અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, એક દાડો સમય એવો આવ્યો નિરુકલ્પાનંદ પણ આ સત્સંગને છોડીને ગયા, અને અલૈયા ખાચર પણ ગયા. માટે જીવનમાં કુસંગ ન સ્પર્શી જાય, નબળો સંગ ન થઈ જાય, ખૂબ ખટકો રાખો. અવધપતિ આજ કરગરી કરગરી કહે છે, દેવી દેવી માનો, હું સત્ય કહું છું, મને રામ અને ભરત બંને ડાબા જમણા નેત્ર સમાન છે. હું ભરતને ગાદી આપવા માટે તૈયાર છું, રામ માટે વનવાસ નહીં માગો. કઈ કઈ ના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે પતિદેવ? આજ આપ કરોડો પ્રકારની ચતુરાઈ કરો, પણ આપની ચતુરાઈ આપનું કપાટ મને સ્પર્શ નહીં કરી શકે. વોટર પ્રૂફ બની ગઈ છે કઈ કઈ. આજ આપની આંખોના આંસુ મારા કલેજાને પીગાળી નહીં શકે. પતિદેવ, કાં તો મેં માગેલું વચન આપો, અને કાં તો જગતનો અપયશ એને ગ્રહણ કરો. પણ કઈ કઈ તો રામને શા માટે નિર્દોષને આવો દંડ આપે છે? રામ નિર્દોષ છે. રામ વનમાં જતા કૌશલ્યાની શું સ્થિતિ થશે? કૌશલ્યા નિર્દોષ છે, હું પણ નિર્દોષ છું. રામ વનમાં જતા મારા દેહમાં પ્રાણ કેમ ટકશે? અવધ પતિની પ્રાર્થનાને સાંભળી સવળું લેવાને બદલે કઈક અવળું લે છે. અવધ પતિને કહે છે, પતિદેવ સાંભળો, તમારી તો બહુ મોટી મહાનતા છે.
નામો સાધો તુમ સાધુ સયાને રા સાધુ તુમ સાધુ સયાને
રામ સાધુ તુમ સાધુ સયાને
રામ માતો ભલે સર્વ પહેચાને
રામ માતો ભલે સર્વ પહેચાને
રામ માતો ભલે જાને
રામ માતુ ભલી સબ પહેચાને
જસ કૌશિલા મોરાઈ ભલઈ તાવકા
જસ કૌશિલા મોરાઈ ભલઈ તાવકા
જસ કૌશિલા મોરાઈ ભલઈ તાવકા
જસ કૌશિલા
ફલો નહી દેવ કરી સાકા
સે ફલો નહી
દેવ કરી સાકા તૈસે ફલો નહી દેવ કરી સાકા
અવધપતિના કેટલાય વિનયના વચનો સાંભળ્યા પછી પણ આખીર કઈ કઈના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા, તમે બહુ સારા છો, તમારો રામે બહુ સારો છે, અત્યાર સુધી પોતાના રામ પોતાના મટ્યા છે, તમારો રામે બહુ સારો છે, અને રામની માં કૌશલ્યા પણ બહુ ભલી છે, હું બધાને ઓળખું છું બરાબર, બધાને ઓળખી લીધા છે મેં. અને સાંભળો, કૌશલ્યાએ મારા માટે જે સંકલ્પ કર્યો હતો કે કઈ કઈને દાસી બનાવીશ, ભરતને રામનો દાસ બનાવીશ, પણ એને જે સંકલ્પ મારા માટે કર્યો હતો એનું ફળ હવે એને ભોગવવું પડશે. અવધપતિ, હવે રડવાના ઢોંગ બધા બંધ કરો. અવધપતિના આંખોના આંસુને આજ કઈ કઈ સમજવા તૈયાર નથી, ઢોંગ છે આ બધો, ઢોંગ બધો બંધ કરો. અવધપતિ, હા બેટે રામ, હા બેટે રામ, હા બેટે રામ કહી ધરતી પર ટળી પડ્યા છે. કઈ કઈને સમજાવવા માટે પ્રયાસ કરે છે, હે દેવી કઈક મારું માનો, કઈક મારું માનો. કઈ કઈ જયારે સમજવા તૈયાર નથી, અવધપતિ જાણે સૂર્યનારાયણને પ્રાર્થના કરી રહ્યા છે, આખિર આપ અમારા પૂર્વજ છો, તમને વિનંતી કરું છું, સવારે આપ ઉગશો નહીં, હે સૂર્યદેવ તમને વિનંતી કરું છું, કઈ કઈ તો મારું સાંભળવા તૈયાર નથી, તમે તો સાંભળો, આજ તમે ઉગશો નહીં, હે સૂર્યદેવ આપ જો ઉગશો અયોધ્યાની આ ગોજારી સ્થિતિ તમે જોઈ નહીં શકો, માટે મારી વિનંતી છે, મારી પ્રાર્થના છે આપ એને સાંભળજો, આપ જો ઉગશો તો આપ સ્પષ્ટ જોઈ શકશો, અયોધ્યા ગોજારી બની હશે, રામે વનની ગેહરી વાટ લીધી હશે, રામના વિરહમાં તડપી તડપી તમારું સંતાન અવધપતિ દેહ છોડ્યો છે. અવધપતિની પ્રાર્થના ચાલી રહી છે, વચ્ચે કઈ કઈ બોલી હું તમને ક્યારે નહીં કહું છું, આપની તેવડ નહોતી તો શા માટે આવા વચનો આપ્યા એમ. અને સાંભળો, બહુ સ્પષ્ટ મારા શબ્દો છે, સવાર થતા રામ જો વનમાં નહીં જાય, આપ આપના વચનનું પાલન નહીં કરો તો એક બાજુ રામનો રાજ્યાભિષેક ચાલતો હશે, બીજી બાજુ આ કઈ કઈ ની નનામી નીકળશે, હું દવા પી આત્મહત્યા કરીશ. આમ કહી અને કઈ કઈ ઊભી થઈ ગઈ, મારે તમારી પાસે નથી બેસવું. અવધ પતિની આંખો માંથી આસોડા અંજાણે ધારાઓ થઈ છે. અવધ પતિનું હૃદય આજ તૂટી ગયું છે. ઉભી થયેલી કઈ કઈ ની પાસે કરગરી રહ્યા છે. જિંદગીનો પહેલો પ્રસંગ જેને કરગરવું પડ્યું હોય. સમય અને સંજોગ માણસને કેટલી થપાટ મારતો હશે. સમય અને સંજોગ માણસને કેટલો બધો ભીડામાં લેતો હશે. અયોધ્યાનો સમ્રાટ કઈ કઈ ના પગ પકડે પગ પકડે. હે દેવી, મારું માનવ, મારું માનવ. દેવી, તમારા પગ પકડીને કહું છું, આ બીજું વચન ન માગો. અને સાંભળી લો દેવી, તમને મારી વાત જો નહીં મનાય તો ઘટના ઘટશે. શિર કોળ માટે આ દીપ સદૈવને માટે બુજાઈ જશે. તમારા વચન સૂર્યકુળના દીપને બુજાવવા માટે કુહાડી રૂપ બનશે. માટે હજુ વિનંતી કરું છું દેવી, કઈક માનો. કઈ કઈ તમે એવું નહીં માનશો, મને કોઈ વાતનો લોભ છે. એક રામને વનમાં મોકલવા છે, આપને પોસાય તે માગી લો, બધું જ અર્પણ કરવા તૈયાર છું. પણ મારા રામને વનવાસ ના આપો દેવી, મારા રામને વનવાસ ના આપો. ઉભેલી કઈ કઈ કહ્યું છે, પતિદેવ રઘુકુલમાં જન્મેલા આપ અને રઘુકુલના બાળકને આ નાના બાળકની જેમ રોવું શોભતું નથી. અને આજ તમારે પોઝિશન નિર્માણ કરવી હતી તો શું કામ વારંવાર કહેતા તો માગ માગ. કઈ કઈ જાણે આજ અવધપતિના ઘાની અંદર ઝેર ભરી રહી છે. અયોધ્યાના ધણી, વચન છોડો, ધીરજ ધારણ કરો. મારે બે માં થઈ કે વચન નથી દેતા. તમે તમારો રામ, તમારી કૌશલ્યા, બધા બસ આનંદ કિલોલ કરો, મને મરવા દો. હવે મોટા મોટા જ્ઞાનની વાતો કરનારા તમે, મોટી મોટી સત્યની પ્રતિજ્ઞા કરનારા તમે, આજ એક વાર વચન આપ્યા પછી આકાલા વાલા. સાંભળો પુત્ર, ધન જગતના પદાર્થ માત્ર તો નાશવંત છે, તણખલા સમાન છે, પણ જીવનમાં વચનની કિંમત છે. કઈ કઈ ના એક એક વચન અવધપતિના હૃદયને ચૂથી રહ્યા છે. તેમ છતાં અવધપતિ હજુ સમજાવવા પ્રયાસ કરે, કઈ કઈ કઈક મારું માન, કઈ કઈ સાચું કહું છું.
Love.
હજુ પ્રયાસ કરી રહ્યા છે, કઈ કઈ કઈક ડાહી થા કઈક ડાહી થા, અને કઈ કઈ ના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે પતિદેવ, ઉપદેશ ની વાતો બીજાને આગળ કરજો, મને ઉપદેશ અડે એમ નથી. અને ત્યારે અવધપતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, તો કઈ કઈ કાન ખોલીને સાંભળી લે. તે જે વચન માં આવ્યું છે, વચન ને તું જો વળગી રહીશ તો પરિણામ નિશ્ચય આવશે, આરામ વનમાં જશે, ભરત ગાદી પર નહીં બેસે, રામ વિરહમાં મારો પ્રાણ જશે, તારો કૌશલ્યા સુમિત્રાનો ચૂડલો ભંગાશે, માથાનો સિંદૂર ભૂસાશે. કઈ કઈ 14 વર્ષ પછી બધું યથાવત બની જશે, અરાઘવન માંથી પાછા આવશે, અયોધ્યા ની રાજગાદી ને સંભાળી લેશે, પણ તોર કલંકુ મોર પસિતાઉ, તને લાગેલું કલંક સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી નહીં જાય, તોર કલંકુ મોર પસિતાઉ, મને થતો પસ્તાવો, એક નારીને આધીન બનીને મેં આ શું વર્યું આવ્યું, બેનો કદી નાશ નહીં થાય. માટે હજુ કહું છું કઈક માન, અને કઈ કઈ જયારે માનવા કોઈ વાતની તૈયારી નથી બતાવતા, અવધપતિ કહ્યું છે થાવ ઉભી તો અહીંયાથી દૂર જા, કઈ કઈ મારી સામે તું ઉભી નહીં રહે, હવે હું તને જોઈ નથી શકતો, કઈ કઈ તારું દ્રશ્ય આજ મારા હૃદયને તોડી રહ્યું છે, માટે જલ્દી તું અહીંયાથી મારથી દૂર જા. અવધપતિ ની સ્થિતિ હતી કફોડી છે, કૈલાસપતિ કે ભવાની. અવધપતિ બહુ બહુ પ્રકારે કઈ કઈ ને સમજાવ્યા છે, કઈ કઈ તો આ શું કરી રહી છો એનું તને ભાન નથી, એક તાત ને માટે આજ તું ગાય નો પ્રાણ લઈ રહી છો, આ પોઝિશન નિર્માણ તું કરી રહી છો, પણ કઈ કઈ ના હૃદયમાં એક શબ્દ ઉતરે એમ નથી. અવધપતિ કઈ કઈ ના શબ્દ રૂપી ઘા ને સહન કરવા સમર્થ બન્યા નથી. ભવાની અવધપતિ ની સ્થિતિ વર્ણવી જાય તેમ નથી. રામ હા બેટે રામ, હા બેટે રાઘવ, હા બેટે રામ બોલતા બોલતા ધરતી પર ટળી પડ્યા છે. અવધપતિની સ્થિતિ નિર્માણ થઈ છે ભવાની, પાંખો જતા પક્ષીની જે પોઝિશન નિર્માણ થાય અવધપતિની થઈ છે. અવધપતિ મનોમય બોલી રહ્યા છે, આ સંદેશો મહેરબાની કરીને કોઈ રામને આપશો નહીં, બેટા રામ તું જોજે તને સંદેશો મળે તો પણ તારા બાપનું વચન આજ તું માનીશ નહીં, હે સૂર્યદેવ તમે ઉગશો નહીં. બોલતા બોલતા અવધ પરથી ધરતી પર ઢળી પડ્યા છે. કૈલાસપતિ કહે છે, ભવાની, અવધપતિના પ્રેમની કોઈ સીમા નથી, એમ કઈ કઈ નિષ્ઠોળતાની કોઈ સીમા નથી. અવધપતિનો પ્રેમ જ અગાધ છે, એમ કઈ કઈ ની નિષ્ઠોળતા પણ અગાધ છે. આજ અવધપતિના આંખના આંસુ કે અવધપતિનું વલવલતું હૃદય પણ કઈ કઈ ના હૃદયને સ્પર્શ કરી શકે પોઝિશન નથી. વલખા મારતા મારતા પ્રભાત થઈ ગયું છે. અયોધ્યાની અંદર શરણાય આદિકના સુરો રેલાવા લાગ્યા છે. અવધપતિને કાને એ શરણાયના સૂર્ય રથડાણા, અવધપતિને એ શરણાયના સૂર પણ આ સુખ આપવા માટે શક્તિમાન નથી. શરણાયના સૂર જાણે અવધપતિના હૃદયને વિશેષ ને વિશેષ દુઃખ પહોંચાડી રહ્યા છે. શરણાના સૂર જાણે અવધપતિના હૃદયમાં બાણ ભોકાતા હોય આટલી વેદના ઉપજાવી રહ્યા છે. પ્રભાત થયું, અનેક રયત અનેક નરનારીઓ અયોધ્યાના દ્વાર સુધી દરવાજા સુધી પહોંચ્યા છે. હજારોની સંખ્યામાં સેવકોની મોટી ભીડ જામી છે, નરનારીઓની ભીડ જામી છે. બધાએ પરોશભાઈ મનમાં વિચાર કરે છે, સૂર્ય ઉદિત થઈ ગયો તેમ છતાંય અવધપતિ આજ જાગ્યા કેમ નથી? હજુ કેમ અવધપતિ નિદ્રાના આધીન બન્યા છે? કદી અવધપતિને સૂર્ય ઉગ્યા પછી સૂતેલા જોયા નથી. કેટલું દિવ્ય અને ભવ્ય જીવન અવધપતિનું છે, સૂર્ય ઉગ્યા પછી કદી સૂતેલા જોયા નથી. આપણી પરંપરા છે, આપણી પરંપરા છે, સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. એમ બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહર અંતિમે. ભગવાન સ્વામિનારાયણ તો પોતાના આશ્રિતને ખાસ કરીને આજ્ઞા કરી, બ્રાહ્મ મુહૂર્તમાં તમે જાગશો. એમ બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય? નિશાયા પ્રહર અંતિમે. આ રાત્રિનો છેલ્લો પહોર 3-6 વાગ્યાનો ગાળો એ બ્રાહ્મ મુહૂર્ત છે, તમે જાગશો. જાગીને તમે મારું ભજન કરશો, વૃત્યને સંકેલજો. મારે આખો દિવસ આજ કેવો ગુજારવો છે, હરિ ભજનમાં મારું મન બસ લાગ્યું રહે, કોઈ વિચાર કરશો. અને જાગ્યા પછી દીધામ અકૃત્વા પ્રત્યમ હરે સર્વે રન્નમ ન ભૌક્તવ્યમ વિના રોગાદિ પીડિતમ સ્નાનમ ચ દ્વિધામ પૂજામ અકૃત્વા પ્રત્યમ હરે. પ્રથમ સ્નાન કરજો, સ્નાન કર્યા પછી માનસ પૂજા પ્રત્યક્ષ પૂજા તમે કરશો, આપતકાળ પડ્યા વિના કદી પણ તમે એનો ત્યાગ નહીં કરશો. અવધપતિ સૂર્ય ઉગે પહેલા જાગી ચુક્યા છે. તુલસીદાસજી કે અયોધ્યાની પરંપરા સદૈવને માટે સચવાઈ રહી છે. કથામાં ભક્તજનો ચરિત્ર તો હોય છે, પણ સાથે સાથે બોધ પણ ઘણો બધો હોય છે. સૂર્ય ઉગ્યા પછી તો આસુરી લોકો જાગે છે, દૈવી લોકો સૂર્ય ઉગ્યા પહેલા જાગીને પૂજા પાઠ કરે, પ્રભુની આરાધના કરે છે. આ તો ભગવાનના બાપ છે, બસ શું કહેવાનું હોય? અયોધ્યાનો સમ્રાટ છે. અરે જેની પાસે સલાહ લેવા માટે દેવતાઓ આવે, જેને પૂછી પૂછી દેવતાઓ કાર્યો કરે, બ્રહ્મ જેની ઘેરે પુત્ર બનીને આવ્યા છે, અવધપતિના જીવનમાં શું કહેવાનું હોય? પણ આજે અવધપતિ મહેલમાંથી બહાર ના આવ્યા. લોકો મનોમાં વિચારી કરી રહ્યા છે, આમ કેમ, કેમ અવધપતિ દેખાતા નથી?
પાની તે જાગા આજુ હમહી બડે અજે રજુ લાગા પીછલે પહર ભૂપાની તે જાગા
લોકો આશ્ચર્ય થાય છે
આજુ હમહી બડે चलित है रे भूपनि ते जागा आज हम ही बड़े अचे
नित्य प्रभात काले जागनार अवधपति सूर्य उग्यो जाग्या केम तपास करी तो खबर पड़ी अवधपति मां कई कई ना महले छे सुमन जी माता कई कई ना महले उपड्या छे कई कई ना महल अंदर जे प्रवेश करता होय मंत्रा द्वार पर उभी छे प्रश्न कर्यो छे मंत्रा पिताजी अहियां छे मां कई कई अहियां छे मंत्राए कह्युं छे पिताजी अने कई कई बन्ने कोप भुवन मां छे कोप भुवन मां केम मने खबर नहीं हूं तो दासी मने थोड़ू बधुं कहे कोई एटली खबर छे कोप भुवन मां छे આ જગતમાં ઘણા માણસોની આદત હોય છે કોકની જિંદગીઓને દિહવાળી મૂકી દે હળગાવી દે અને પાછો નિર્લેપ થઈને બેસે મને કાંઈ ખબર નથી મંત્રાજાએ કહ્યું છે અવધપતિ કોપ ભુવનમાં છે સુમનજીને ત્રાસ કો પીડ્યો છે કોપ ભુવનમાં આજે આનંદના દિવસે ખુશીના દિવસે કોપ ભુવનમાં શા માટે આવશે દોડતા સુમનજી કોપ ભુવન બાજુ ગયા છે કોપ ભુવનમાં જે પ્રવેશ કર્યો પ્રથમ કઈ કઈ દેખાયા છે છૂટા વાળ છે જૂના મેલા ઘેલા વસ્ત્રો પહેરેલા છે એનેથી થોડે જ દૂર લાંબા થઈને અવધપતિ પડેલા છે ઘાયલ હાથી જેમ ધરતી પર ઢળી પડ્યો હોય એમ જાણે અવધપતિ ધરતી પર પડેલા છે અવધપતિ ને આંખો માંથી આસોડા વહી રહ્યા છે હા બેટે રામ હા બેટે રાઘવ હા બેટે રામ હા બેટે રાઘવ ના ઉચ્ચારો થઈ રહ્યા છે સુમનજી એકદમ નજીક જઈ વંદના કરે છે પિતાજી આપનું સુમંત આપને વંદના કરે છે પિતાજી પરોઢ થઈ ચુક્યું છે આજે તો પ્રભુ રાઘવ નો રાજ્યાભિષેક નો સમય આવી ગયો છે આજે તો પ્રભુ રાઘવ નો રાજ્યાભિષેક છે પિતાજી જલ્દી બેઠા થો આપણને શું થયું છે જલ્દી કરો આજે તો અતિ આનંદનો દિવસ વર્ષોનું આપનું સપનું આ સાકાર થવાનું છે એક શ્વાસે સુમંત અનેક વિધ શબ્દો કીધા છે આંખ ખોલી આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે અવધપતિના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે સુમંત સુમંત હું મારા જીવનનો ચંદ્ર ચિતરવા ગયો પણ રાહુ ચિતરાઈ ગયો છે બોલતા હા બેટે રામ હા બેટે રાઘવ હા બેટે રામ બોલતા બોલતા ફરીવાર અવધપતિ મૂર્છા ખાન ધરતી પર ટળી પડ્યા છે સુમનજીના મનમાં ત્રાસ શું થયું માં કઈ કઈને પ્રશ્ન કર્યો માં પિતાજીને શું થયું છે આટલા બધા પિતાજીને દુઃખી મેં જિંદગીમાં કદી જોયા નથી કઈ કઈ પણ એવો જ ઉત્તર આપ્યો છે મને ખબર નહીં બસ આખી રાત આમને આમ ગુજારી છે રામ રામ રટી ભોર કિયા કહ ન મરમ મહેશ રામ રામ રાઘવ રાઘવ શબ્દ થી બસ આખી રાત કાઢે છે, નિદ્રા પણ લીધી નથી. મને એમ થાય છે કે એને કઈક રામ નું કામ હોય એમ. માટે સુમનજી તમે જલ્દી જાઓ, રામ ને બોલાય આવો, રામ આવશે તો બધું કામ પતી જશે. સુમનજીને થોડી ગંધ આવે છે, માનો યા ન માનો, પરંતુ આમાં કઈક કઈ કઈ નો હાથ છે. અવધપતિ જેવું પોતાનું સૌભાગ્ય ધરતી પર ઢળેલું હોય, એને આંખોમાં આંસુ ન માતા હોય, અને કઈ એવી અભાગની નારી હોય કે જેની આંખ ઉપર કે મોઢા ઉપર ઉદાસીનતાની રેખા ન ફૂટતી હોય. સુમનજીનું હૃદય કહેવા લાગ્યું છે, માનો યા ન માનો, પરંતુ કરામત માત્ર કઈ કઈ ની લાગે છે. દુખી બનેલા સુમંત દોડતા દોડતા પ્રભુ રાઘવના મહેલે ઉકડ્યા છે. સુમનજીને દોડતા જતા રયતે જોયા છે. સુમનજીના મુખ ઉપર એલી ઉદાસીનતાને રયત જાણે પામી ગઈ છે. મનોમાં વિચાર કરવા લાગી છે, જરૂર કઈ મોટું વિઘ્ન આવ્યું લાગે છે. દોડતા સુમંત પ્રભુ રાઘવની પાસે ગયા છે. રાઘવની પાસે જૈન સુમનજી વંદના કરે છે અને રાઘવને વિનંતી કરતા કીધું, બાપ રાઘવ, આપને પિતાજી યાદ કરે છે, આપ જલ્દી ચાલો. ભગવાન રાઘવ પોતાની રાજ્યાભિષેક તૈયારી કરી રહ્યા હોય, એ તૈયારીને સુમંત જોઈ ન શકે. મહાપ્રયાસે પોતાની આંખો નાસોને રોક્યા છે. આજે દુખે જાણે અયોધ્યામાં ઘેરો ઘાલ્યો છે.
નીરખી બૈ દૈનુ કહી ભૂપૈ રહે જાય, રઘુકુલ દીપહી ચલે ઉલેવાય. રખી બૈદનુ કહી ભૂપૈ રે જાય, રઘુકુલ દીપહી ચલે ઉલેવાય. નીરખી બૈદનુ કહી ભૂપૈ રે જાય, રઘુકુલ દીપહી ચલે ઉલેવાય. રામ કો ભાતિ સચિવ સંગ જાઈ, રામ કો ભાતિ સચિવ સંગ જાઈ, રામ કો ભાતિ સચિવ સંગ જાઈ, રામ કો ભાતિ સચિવ સંગ જાઈ. દેખિલો ગજ
કઈ કઈ કહ્યા પ્રમાણે પ્રભુ રાઘવને કહ્યું છે, આપને પિતાજી યાદ કરે છે, ક્યાં છે પિતાજી? માં કઈ કઈ ના મેળ લે. પ્રભુ રાઘવ સવાર ના નિત્ય વિધિ કરતા હોય, પૂજા આદિ કરતા હોય, પણ પિતાની આજ્ઞા મળી છે, પિતાજી બોલાવે છે. શબ્દ સાંભળતા જ પ્રભુ પિતાંબર ભેર ત્યાંથી દોડતા થયા છે. ખેસ પણ ખભા પર નાખ્યો નથી, કારણ કે પિતૃભક્ત છે. પુત્રને પિતા સાથે કેટલો હેત અને પ્રેમ હોવો જોઈએ રામાયણ બતાવે છે. અનંત કરોડો બ્રહ્માનો માલિક હોવા છતાં પિતાની આજ્ઞા સાંભળી પિતાજી બોલાવે છે. દોડતા ભાગ્યા છે, સુમનજીની સાથે દોડ્યા જાય છે. અરે ત્યાં દ્રશ્ય જોયું, પ્રભુ રાઘવને રાજી પોશાક રહિત ફક્ત પિતાંબર પહેરેલા દોડતા જતા જોયા છે. પરસ્પર વિચારમાં ઊંડા ઉતરી આઘાત અનુભવવા લાગ્યા છે, જરૂર કંઈક અયોધ્યાની અંદર નહીં ઘટવાની ઘટના ઘટી છે, નહીં તો પ્રભુ રાઘવ કદી પણ રાજવી પોશાક વિના ઘર છોડી મહેલ છોડીને બહાર ન નીકળે. શું થયું હશે ભગવાન ને મનોમય પ્રાર્થના કરવા લાગ્યા છે, જોજે માલિક, વર્ષો પછી અમારું સ્વપ્ન આ સાકાર થનારો છે, અમારો રામ અમારો રાઘવ આજ ગાદીએ બેસવાનો છે, અમારા સ્વપ્ન ને તું રોળી ની નાખતો માલિક, જોજે, તારે દંડ દેવો હોય તો અમને અન્ય રીતે દેજે, પરંતુ અમારા રામ ને રાજા થતા તું રોકીશ ને, અનેક વિધ રીતે પ્રાર્થના પ્રયત કરી રહી છે. સુમનજીની સાથે પ્રભુ રાઘવ આગળ વધ્યા છે, દોડતા કોપભુવન સુધી પહોંચ્યા છે. કોપભુવન અંદર પ્રવેશ કર્યો, પિતા અવધપતિને અતિ દુઃખ અને વેદના યુક્ત જ્યારે પ્રભુ રાઘવે જોયા છે, પિતાજીનું દુઃખ કોમળ હૃદયના પ્રભુ રાઘવ જોઈ નથી શક્યા. પિતાજીની પાસે જઈને વંદના કરી છે, પિતાજી જાગો, પિતાજી જાગો, પિતાજી આપ શા માટે આજ આટલા બધા ઉદાસ અને દુઃખી બન્યા છો? અવધપતિ આંખ ખોલે છે, આંખ ખોલતાની સાથે રાઘવને જોયા, રાઘવને જોતા અવધપતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, બેટા રામ, બેટા રામ, હું તને વિનંતી કરું છું, કર કરીને કહું છું, આજ મારી આજ્ઞા થાય તો તું પણ વનમાં નહીં જાતો બેટા, અમે રઘુવંશમાં જન્મા છીએ અને મારી આજ્ઞાનો ભંગ થાય ભલે આ કુળને કલંક લાગે, આજ્ઞા ભંગ કરવા બદલ દોષ લાગતો હશે, જમપુરી ભોગવી પડશે તો હું ભોગવી લઈશ, બેટા રામ તું આજ વનમાં નહીં જાય, તું આજ વનમાં નહીં જાય. બોલતા બોલતા, હા બેટે રામ, હા બેટે રાઘવ, કરતા કરતા અવધપતિ યાર ધરતી પર ઢળી પડ્યા છે. પ્રભુ રાઘવને વાત ન સમજાણી, પિતાજી આટલા બધા દુઃખી કેમ છે, કઈ કઈને આગળ હાથ જોડ્યા છે, હે માં તું તો જાણે છો મને તારી સાથે કેટલો પ્રેમ છે, તને મારી સાથે કેટલો પ્રેમ છે, માઓ બીજા કોને પૂછું પિતાનું દુઃખ, માં તને જ પૂછું છું, માં જલ્દી કહે મોહી કહું માં તો તા તો દુઃખ કારણ, માં જલ્દી તો બતાવ્યો આટલા બધા પિતાજી દુઃખી કેમ બન્યા છે, માં જલ્દી કહે જેથી કરી પિતાના દુઃખને હું નિવારણ કરી શકું.